હજારો લોકો શેખ જેવી બાજુ ખેંચાઈ ગયા, પણ કોક તો હોય ને સિદ્ધાંતવાદી, એનાથી આ જોઈ ન શકાણું. સીધા ગઢપુર પહોંચ્યા. મહારાજે પ્રશ્ન કર્યો, ભગત એ બાજુ શેખજી આવ્યા હતા? મહારાજને કે મહારાજ આવે નહીં, ક્યાં કરો, શેખજી તો ભગવાન થયા છે. લોકોની ઘેરે ઘેરે જેને સારા સારા ભોજનો જમે છે, લોકો સોનાથી ના તારથી ગૂંથેલા સુરવાલ જામા પહેરાવે છે. મહારાજ મનના સંકલ્પો કહી દે છે, સ્ત્રીઓને પણ સમાધિ કરાવે છે અને શેખજી નામનું ભજન શરૂ કર્યું. અને આમ જે મહારાજને વાત કરી, મહારાજ દાદાના દરબારમાં બિરાજમાન છે, બરાબર અત્યારનો સમય થયેલો. અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં વાત સાંભળી, ભગવાન શ્રીહરિના મનમાં મોઢામાંથી શબ્દ નીકળ્યા, માળો શેખલો ગમે એમ તો જીવને. અને આટલા જ આ શબ્દ ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી નીકળ્યા, ત્યાં શેખજીની બુદ્ધિ સામર્થ્ય ખેંચાઈ ગઈ. આ બાજુ શેખજી વિશાળ મોટી સભા કરીને બેઠા છે, ઉપદેશની વાતો કરતા કરતા વચ્ચે બોલ્યા, સભાસદો મેરી દાઢી કી સામને દેખીએ, દેખીએ મેરી દાઢી કે સામને. બધા શેખજી દાઢી સમજી, પણ હવે છે ને સમાધિ લાગી, કહો કોઈ સમાધિ ન થઈ. બીજી વાર શેખજી બોલ્યા, દેખી મેરી દાઢી કે સામને. અડધો કલાક સુધી રેડ્યું નાખી, પણ કોઈ સમાધિ લાગી નહીં. બોલ્યા, બધા કે તમારું દાઢું જોઈ જાય ને તો કાંધ દુખવા મળે, કાંઈ થતું નથી. શેખજી સમજી ગયા, કોઈક બાપ પોગી ગયો. અને બાપાને સમાચાર આપી દીધા, નતર આમ થાય નહીં. શેખજી કહે, અત્યારે મુહૂર્ત સારું નથી, અત્યારે સમાધિ નહીં થાય, કાલે સવારમાં થાય કે માટે સભા પૂરી, શ્રીભતિ શ્રીધરામ. સભા કરી પૂરી. શેખજીને જેની ઘેરે જમણવારનો ટાઈમ હતો ને એને કીધું, જમવા પધારો. શેખજી કે હમણાં મારે ઉતારે થઈને આવું જ, કે તમે તૈયારી કરો. ઓલો તૈયારી કરવા ગયો ને, શેખજી ઘરની અંદર જાય, અંદરથી કર્યું બાવણું બંધ, પાછળની બારીથી માર્યો ધુબકો, વાળિયું મુઠિયું વહેલા આવે, વહેલું આવે ગઢપુર, સીધા ગઢપુર. મહારાજ મોટી સભા ભરી બેઠા હતા, બખો ભાઈ મહારાજ દંડોળ કરવા માંડ્યા. મહારાજ ને કે મહારાજ ભૂલો, મહારાજ ભૂલો, મને તમારે શરણે લો, તમારે શરણે લો. મારે કે શેખજી ભગવાન આવો આવો, કેમ છો, મોજમાં છો ને? અરે મહારાજ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી કેમ કરશું? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એનું એની દાઢીએ બગાડ્યું છે, માટે દાઢી ઉતરાઈ નાખે ને તો લો ફરી વાર એને સત્સંગ. શેખજીને ખપ જાય ગયો હતો, દાઢી ઉતરાવી. બીજા દાડે જયારે સભામાં આવ્યા ત્યારે સુરા ખાચર ને બ્રહ્માનંદ સ્વામી બેઠેલા, બે મશ્કરીના સ્વભાવ વાળા. બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન કર્યો, એટલે શેખજી તમારી દાઢી ક્યાં ગઈ? સુરા ખાચર કે સ્વામી તમે પણ આવા ના આવા રહ્યા હો, તમને ખબર નથી અક્ષરધામની સીડી ગોઠવી હતી દાઢી દાઢીને આમ કરંટ કરીને, તે બધા લોકો બહુ ચડ્યા ને દાઢીને સથવારે સથવારે, દાઢી બધી ઘસાઈ ગઈ કે એટલે દાઢી થઈ ગઈ. શેખજી બોલ્યા છે, સહન તો નથી થતું, પણ હું કરું, કલ્યાણ સ્વામિનારાયણની પાસે માન્યું છે માટે તમારા કઠણ વચન સહન કરું છું. એસો ન કહું જન્મ એવું જગ માહી, પ્રભુતા પાહી જાહી મદ ના હોય. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ઇન્દ્રને ગુમાન આવ્યું છે, પરંતુ પરમાત્માએ બધી સામર્થ્ય ખેંચી લીધી. સામર્થ્ય ખેંચતા ઇન્દ્ર જળ જેવો બન્યો છે. ભગવાનની વિનંતી કરી છે, પરમાત્માને દયા આવી છે, ભગવાને ઇન્દ્રને ફરીવાર જીવન સાજો કર્યો છે. ઇન્દ્રે પરમાત્માની પ્રાર્થના કરી છે, નાથ મારી ભૂલ થાય, ફરીવાર આવી ભૂલ કદી નહીં કરું, આમ કહી અને ઇન્દ્ર પાછા ફરીવાર સ્વર્ગમાં ગયા છે. દેવતાઓ પણ સ્વર્ગની અંદર પહોંચ્યા છે. સુખદેવજી મહારાજ બોલે, પરીક્ષિત સાંભળ, હું તને આગળની કથા સંભળાવું, પરંતુ ભક્તજનો ઘડિયાળનો કાંટો બરાબર નિજ સ્થાને, માટે આગળની કથા રાત્રિને સમય આપણે શ્રવણ કરશું.
બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નારાયણ મુનિ દેવ, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નર નારાયણ દેવ, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કષ્ટભંજન દેવ. નમ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રૂયતા
વદીએ નાવ,
વદીએ નાવ ધાને ના
કથિષે,
કથાયતે શુભા કથા,
શ્રુયતામ
શ્રુયતામ દેવ દેવેશ
સ્વામી
નારાયણ પ્રભુ,
વધીએ ના મહારાજ વર્ણન કરે છે પરીક્ષિત, પરમાત્મા જીવાત્માના તમામ ગુનાને માફ કરે છે, પરંતુ અહંભાવરૂપી ગુનો એને ભગવાન માફ નથી કરતા. જે દિવસે અહંકારનો ત્યાગ કરે છે તે દિવસે જ પરમાત્મા એને સ્વીકારે છે. અહંકારનો કોઈ પ્રાયશ્ચિત નથી, એ જ પ્રાયશ્ચિત એના થકી મુક્ત થાય. ઇન્દ્રને જ્યારે અહંકાર આવ્યો છે, હું જ ત્રિલોકીનો બાપ છું, હું જ ભગવાન છું, પરમાત્મા કૃષ્ણ નારાયણે ઇન્દ્રનો અહંકાર તોડ્યો છે. ઇન્દ્ર જ્યારે પરમાત્માને શરણે થયો છે ત્યારે પ્રભુએ એનો સ્વીકાર કર્યો છે. ભગવાન જ્યારે એમ કહેવા માગે છે, અહંકારી પુરુષને પૂજવા કરતા તો બહેતર પથ્થરને પૂજવો શ્રેષ્ઠ છે. ઇન્દ્ર જેટલો સમર્થ પુરુષ એના કરતા પણ પથ્થરને પૂજવો શ્રેષ્ઠ છે જો અહંકારી હોય. ભગવાન અને ભગવાનના સંત, ભગવાનના ભક્ત એ વ્યક્તિના વેરી હોતા નથી, એ સ્વભાવના વેરી હોય છે. સજ્જન પુરુષો કદી પણ વ્યક્તિના વેરી બનતા નથી, એ હંમેશા સ્વભાવના વેરી બને છે. અને સ્વભાવના જે વેરી બને છે એને જે પરમ મિત્ર માને છે એ વ્યક્તિ મુક્ત બને છે. સ્વભાવના વેરીને પરમ દુશ્મન સમજે છે એ વ્યક્તિ બદ્ધપણાને પામે છે. વ્યક્તિની સાથે કદી પણ વેર નહીં બાંધવી, સ્વભાવની સાથે બાંધવી. પોતાના સ્વભાવ સાથે વેર બાંધવું, બીજાના સ્વભાવ સાથે વેર બાંધવું. સુખદેવજી મહારાજથી પરીક્ષિત, ઇન્દ્રને પોતાની ભૂલ સમજાણે છે, પરમાત્માને શરણે થયો છે, ભગવાને ઇન્દ્રને માફી આપી છે. ઇન્દ્ર ફરીવાર સ્વર્ગમાં ગયો છે. આ બાજુ સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. એકાદશીનો દિવસ આવ્યો છે. બાબા નંદજી એકાદશીના દિવસે નિરાહાર ઉપવાસ કર્યો છે. ભક્તજનો, શાસ્ત્ર માત્રમાં એકાદશીનો બહુ મહિમા કીધો છે. એમ કહ્યું છે, જગતમાં એવું કોઈ પાપ નથી, વિધિ અનુસાર એકાદશી કરે તે ન બળે, ગમે તેવું પાપ હોય તો બળીને ખાક થઈ જાય, એ જગતમાં કોઈ પાપ નથી. એકાદશીનું વ્રત રહેનારને 31 પર્યાનો ઉદ્ધાર થાય છે. એકાદશી વ્રત રહે તો બહુ મોટું ફળ થાય, અને જો ન રહે તો પાપ પણ બહુ મોટું લખ્યું. કોઈ પિતાની હત્યાનો કરનારો હોય, માતાનું ખૂન કરનારો હોય, ગુરુની કતલનો કરનારો હોય, એને જેટલું પાપ લાગે એટલું પાપ જે એકાદશીને દિવસે અન્ન ખાય છે એને લાગે છે. ભક્તજનો, કોઈને ખ્યાલ ન હોય, અજ્ઞાનતામાં એકાદશીને દિવસે અન્ન જમતા હોય તો આજથી નક્કી કરજો, હવે અમે ક્યારેય પણ એકાદશીને દિવસે અન્ન નહીં જમીએ. શ્રીમદ ભાગવત બોલે છે, આ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગીઓના તૃતીય પ્રકરણના 31-34 અધ્યાય સુધી વાત લખી છે. એકાદશી ના દિવસે જે અન્ન ખાઈએ, અન્ન નથી ખાતો તો કે કોળીએ કોળીએ પાપ ખાય છે. એકાદશી ના દિવસે તમામ પાપ અન્નમાં જઈને વસે છે, પછી જે ખાય છે એને વળગે છે. અન્ય પાપ કરનારો પોતે એકલો નરકમાં જાય છે, એકાદશી દિવસે અન્નનો ખાનારો પોતે નરકમાં જાય છે અને પોતાના પિતરીઓને પણ નરકમાં લઈ જાય છે. એકાદશી દિવસે બ્રહ્મચર્યનું પાલન કરે, નાગલે પાછલે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરે, ભોય પથારી કરે, શક્તિમાન હોય તો નિરાહાર ઉપવાસ કરે, અશક્ત હોય તો ફળાહાર કરે, દિવસે નિદ્રાનો ત્યાગ કરે, રાત્રિએ પરમાત્માનું ભજન થકા જાગરણ કરે, આવી રીતે વ્રત કરનાર વ્યક્તિ મુક્તિ પદને પામે છે. એકાદશી દિવસે તાંબુલ આદિક ન ખાવું, મને પાન આદિક ન ખાવું, પણ મીઠાનો કઈ વિધિ નથી આમાં, તમારા ઋષિ શાસ્ત્ર એવું કઈક છે. પાછું એકાદશી દિવસે મીઠું ન ખાવું, હા વિધિ એક છે, સાંધીને એકાદશી જો કોઈ કરતો હોય તો દસમ ને દિવસે એક ટાઈમ જમે મીઠા વગરનું જમે, એકાદશી દિવસે બિલકુલ નિરાહાર ઉપવાસ કરે, દ્વાદશી દિવસે તેલ ન જમે, આયુર્વેદનો વિધિ છે પણ સાંધીને એકાદશી કરે તે, બાકીનો મીઠાનો કોઈ દોષ નથી. મીઠું તો પાણી છે, ઘણી ફેર આપણે કરવાનું ન કરીને ખોટા હલવાઈ જઈએ અને પછી કે પેટ લાકડા જેવું થઈ ગયું. કેમ? એકાદશી રહેતા ને, પણ એકાદશી પેટ લાકડા જેવું તો મીઠા વિના ફરાળ કરી દીધું. એટલે એકાદશીનું વ્રત કરે, ભગવાન બહુ રાજી થાય છે. ન કરતા એ શરૂ કરી દેજો. જો ધામમાં જવું હોય તો ભક્તો, ઘણી ખરી સંતો જ્યારે કઠણ કહે ને ત્યારે તમને એમ થોડું કઠણ લાગે એમ, પણ તમને હકીકત કહું, સંતોન હૃદયમાં તમારી પ્રત્યેનો ભાવ ઓછો નથી હોતો, પણ મનમાં એમ થાય ને કઠણ કહીએ અને રખે લાગી જાય શબ્દ, અને કંઈક કૂટે છોડી દે એમ લાગ્યા, મને આમ કહી દીધું, અને કૂટે છોડી દે, એટલા માટે સંતો કઠણ કહેતા હોય છે. સાધુ પુરુષના વચન કઠણ ભલે હોય, પરંતુ પાછળ દયા ભરી હોય, રખે ને બિચારો આ કુટેવમાંથી બહાર નીકળી જાય, આ ફેરી જો ભગવાન ભજી લે તો ફરી વાર આને જન્મવું ન પડે, મહાન સુખને પામી જાય, એવી મમતા ભરેલી છે, માને જેવી મમતા સાધુના હૃદયમાં રહેલી છે, માટે મુમુક્ષને કઠણ થઈ ગઈ છે. કઠણ વચન કહું છું રે, કડવા કાંકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનુપ, ખરે મને જે જન ખાવશે રે, આવું જે અવસાદ, જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થશે સદ્ય. નિષ્કુળાનંદ સ્વામી લખી દો. સ્વામી કે મારો ઔષધ કઠણ તો છે, પણ જો એ કોઈ ખાઈ જાય, નાનું છોકરો હોય, નાનું છોકરું ત્યારે એની માં એને કડવું કડિયાતું પાય, પેટમાં દુખતું હોય, રડતો હોય ને ત્યારે કડવું કડિયાતું પાય ને, ત્યારે પેલો છોકરો ન પીએ, ત્યારે ગરડો કરીને પાય, ઓલો રાડે રાડ નાખે ને તોય પાય, કે હું એની માને છોકરાને રે આમ દુશ્મનાવટ છે, મનમાં એમ માને છે કે આ મારો છોકરો કડવું આ ઔષધ પીશે તો પેટમાં રહેલો એનો રોગ જતો રહેશે, સુખી થશે, ઘડીક ભલે રડે, રડવા દો એમ, પણ સુખી થશે. એમ ભગવાનના સાધુ ક્યારે કઠણ પણ કહે, થોડું ખોટું લાગે તો ભલે ઘડીક લાગી જાય, પણ જો ફેરફાર કરી નાખે જીવનમાં તો મહાન સુખની પ્રાપ્તિ થાય, એવા હેતુસર ભગવાનના સંત કઠણ વચન કહેતા હોય છે. સભામાં બેઠેલા જો હા પડે તો એકાદશી કરજો, પ્રથમ ગુરુ દક્ષિણા આપી જઈએ ને, લો આ ગુરુ દક્ષિણા માંગી તમારી પાસે, એકાદશીનું વ્રત અમે કરશું. હવે સુખદેવજી મહારાજ કે પરીક્ષિત બાબા વરુણદેવજી આજ્ઞાનો, વરુણની આજ્ઞાનો ભંગ બાબા નંદે કર્યો છે અને મતલબે વરુણના પાર્ષદોને પકડી લીધા છે. લાલાએ જૈન બાબા નંદને મુક્ત કર્યા છે. અને હવે પછી સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે, અદભુત સંભળાવે છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત સાંભળ, હવે શ્રીમદ ભાગવતના હૃદય તુલ્ય રાસ પંચાધ્યાયની કથા ઉતરે છે. શ્રીમદ ભાગવતનું કોઈ જો સાર હોય તો એ છે દશમ સ્કંદ, અને દશમ સ્કંદ નો કોઈ જો સાર હોય તે છે રાસ પંચાધ્યાયની કથા. રાસ પંચાધ્યાયની કથાનો મોટા મોટા યોગીઓ નિત્ય પાઠ કરે છે. એ રાસ પંચાધ્યાયની કથાનો પાઠ કરતા નિસંશય જેનું જીવન રહે છે એ વ્યક્તિના અંતરના તમામ શત્રુઓ ટળી જાય છે, કામાદિક શત્રુઓ નષ્ટ થઈ જાય છે. સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત સાંભળ, હું તને પરમાત્માની અદભુત લીલા રાસ પંચાધ્યાયની કથા સંભળાવું. પણ રાસ પંચાધ્યાયની કથા સંભળાવતા પહેલા સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે, પરીક્ષિત આ કથા એ પ્રેમની કથા છે, ગોપી અને પરમાત્માના પ્રેમની કથા છે, આમાં કામ ને માગ નથી, માટે બલોથ ના કથમ તું સંશય નહીં કરીશ. પરીક્ષિત એક વાત તમને કહું, આખી કથા સંભળાવ તમને જે ડર નથી લાગ્યો ને, એ ડર આ રાસ પંચાધ્યાયની કથા સંભળાવતા લાગે છે. મારું હૃદય મને એમ કહે છે, કાકા તો તને ન સંભળાવવા, પણ મનમાં વળતો વિચાર થાય છે, આ કથા હું તને નહીં સંભળાવું, તો તારે માથેથી જે જન્મ મરણ ટળવું જોઈએ એમાં કદાચ કચાશ રહી જાય, માટે સંભળાવ્યા સિવાય છૂટકો નથી. પરંતુ હૃદય ના પાડે છે, અખેન તું જો સંશય કરીશ તો તને બહુ મોટો દોષ લાગશે. મારું હૃદય અચકાય છે. પરીક્ષિત સાફ સાફ સાંભળી લે, આ રાસ પંચાધ્યાયની કથામાં જો તને સંશય નહીં થાય તો તને જે શાપ થયો છે શ્રીંગીનો, હું તારી સાથે વચનથી બદ્ધ બનું છું, આ કથામાં જો તું સંશય નહીં કરીશ તો શ્રીંગીના શાપને હું મિથ્યા કરાવી નાખીશ, એટલી તાકાત આ રાસ પંચાધ્યાયની કથામાં છે. પણ પરીક્ષિત સાંભળ, આ કથામાં જો તને સંશય થશે તો તને જમપુરી નહીં સાચે, માટે ભલો થઈ આ કથામાં તું સંશય નહીં કરીશ. અમુક વાતો જેવી હોય એમ. ભગવાન સ્વામિનારાયણે જ્યારે ઉપાસનાની વાતો જ્યારે જ્યારે કરી છે, મધ્યનું 13મું, લોયાનું 18મું વારંવાર બોલ્યા છે. આ વાત સભામાં કીધા જેવી નથી, તેમ છતાંય કહીએ છીએ, ન કહીએ તો રખેન તમારામાં કચાશ રહી જાય, મનમાં એમ થાય છે તમે અમારા છો માટે કહીએ, પણ આ વાત હું માને કરી નથી કરતો, આ વાત હું અહમભાવથી નથી કહેતો, આ વાત મારા અનુભવની કહું છું. આમાં લગારેક જો ખોટું કહેતો હોઉં તો મને ગુરુ રામાનંદ સ્વામીના સોગંદ છે, મને 500 પરમહંસના સોગંદ છે. આમ બોલી બોલીને ભગવાન સ્વામિનારાયણે આપણે જેવા પામર આત્માને પોતાના પીસો પાયા છે. સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત મારું હૃદય મને ના પાડે છે, પણ તેમ છતાંય કહું છું, તું સંશય નહીં કરીશ ને? પરીક્ષિતે કીધું, ગુરુદેવ કહો, મને નહીં સંશય થાય. અંત્યારે સુખદેવજી મહારાજ બોલ્યા છે, પરીક્ષિત સાંભળ, આસો સુધી પૂનમને દિવસે પરમાત્મા કૃષ્ણ નારાયણે બાંસુરી વગાડે છે, અને બાંસુરી સાંભળતાની સાથે જ ગોપીઓ પાગલ બને છે. મધ્યરાત્રિનો સમય છે અને વાંસળી વાગી, કેટલી ભર નિદ્રામાં સૂતેલી ગોપીઓને આ વાંસળી સંભળાવણી છે. કેટલી ગોપીઓ કોઈ કામકાજ કરી રહી હતી અને વાંસળી સંભળાણે છે, અને બાંસુરી સાંભળતાની સાથે તમામ ગોપીઓ ઘરબારનો ત્યાગ કર્યો છે. કેટલી ગોપીઓ તો શરીરને શણગારી રહી હતી, એ શરીરને શણગારતી ગોપીઓ શરીરની જયારે ભાન ભૂલી છે ત્યારે પગની અંદર પહેરવાના ઝાંઝરને ગળે બાંધ્યા છે, અને ગળાની અંદર ધારણ કરવાના હારોને પગમાં વીત્યા છે, આંખમાં લગાડવાનું કાજળ ગાલે આંજ્યું છે, શરીરની શુદ્ધિ ભૂલી દોડતી દોડતી તમામ ગોપીઓ આજ કૃષ્ણની પાસે જવા માટે ઉપડી જાય. હજુ પરીક્ષિત કહું છું, આ પ્રેમની ગાથા છે, આમાં કામ નથી. પ્રેમની પરિભાષા પરીક્ષિત કંઈક અલૌકિક છે. પૂછો ચાય ચકોરને અને કા પૂછો જળચર કાય, કાં તો પૂછો કમળને સ્નેહી ગયે શું થાય. આ તો સ્નેહની ગાથા છે. કમળને પાણીની સાથે પ્રીતિ છે, પાણી વિના સુકાઈ જાય છે. ચકોરને ચંદ્રની સાથે પ્રીતિ છે, ચંદ્રના વિયોગમાં દેહનો ત્યાગ કરે છે. માછલાને પણ જળની સાથે પ્રીતિ છે, જળ વિના રહી ન શકે. કેટલી અલૌકિક પ્રીતિ! માછલાને કોઈ પાણીમાંથી બહાર કાઢે અને દૂધમાં નાખે તો દૂધમાં મરી જાય. સમજે? પાણીમાંથી કાઢીને દૂધમાં નાખે ને તોય ન જોઈએ, તોય મરી જાય. આટલી પ્રીતિ મચ્છે પાણીમાં કરી છે, એવી પ્રીતિ ગોપીઓ કૃષ્ણમાં કરી છે. ભક્તજનો, આપણને તો પરમાત્માની સાથે પ્રીતિ કરવાની જ દિશા નથી, જડી દિશા. આપણે ભગવાનને યાદ કરવા પડે છે, એ પ્રીતિનું લક્ષણ નથી. પ્રીતિનું લક્ષણ તો એ છે પરમાત્મા અખંડ ભક્તને સંભાળે, ભક્તને અખંડ ભગવાન સંભાળે, એ પ્રીતિનું લક્ષણ છે. ભગવાન કહે એમ ભક્ત કરે પ્રીતિનું લક્ષણ નથી, ભગવાન ભક્તની ઈચ્છા અનુસાર કરે એ પ્રીતિનું લક્ષણ છે. ગઢપુરનો પ્રસિદ્ધ ઇતિહાસ, ભગવાન સ્વામિનારાયણને ગઢપુર મૂકીને વડતાલ જેવું હોય, લાડુબા ને જીવબાને ખબર ન પડે એમ જવું હોય, પરંતુ લાડુબા ને જીવબાની પ્રીતિએ માણકી ઘોડેને બાંધી છે. ભગવાન સ્વામિનારાયણને લાડુબા ને જીવબાની આગળ કરગરીને એમ કહેવું પડ્યું છે, આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, તમે રજા આપો ને તો વડતાલ જઈએ. માણકીને આગળ વધારવા અનેક વિધ પ્રયાસો કર્યા, પરંતુ લાડુબા અને જીવબાની પ્રીતિને તોડીને માણકી આઘી ન જઈ શકે. અને લાડુબાઈ અને જીવબાઈ રજા આપે છે, મારા જાઓ ખરા પણ 10 દિવસે પાછા આવજો. અને પ્રેમાનંદ સ્વામી લખવું પડ્યું, 10 દિવસ જમી જમાડ્યા, 10 દિવસ સુધી ખૂબ તૃપ્તિ આપીને ભગવાન સ્વામિનારાયણને ફરીને પાછું ગઢપુર આવવું પડ્યું. એ પ્રીતિનું લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા તો ગોપાળાનંદ સ્વામીને કહેવું પડ્યું, બ્રહ્માનંદ સ્વામીને મારા 5 ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર થયા પછી બોલાવજો. મારા 5 ભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર નહીં થયો હોય અને બ્રહ્માનંદ સ્વામી જો આવી જશે તો મને ધામમાંથી પાછો લાવશે, એ પ્રીતિનું લક્ષણ છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, આમાં કેવળ પ્રેમ છે, કામને માર્ગ નથી. માટે ભલો થઈને તું જોજે, આ કથામાં સંશય દઈ કરીશ. જો તું સંશય કરીશ ને તો તને નરકે નહીં સંગ્રહે. પરીક્ષિત મહારાજા બોલ્યા, ગુરુદેવ મને કથા સંભળાવ, મને નહીં સંશય થાય. અને વારંવાર પરીક્ષિતે જ્યારે આગ્રહ કર્યો છે ત્યારે સુખદેવજી મહારાજ કથા સંભળાવવા માટે તૈયાર થયા છે. દોડતી દોડતી ગોપીઓ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત કૃષ્ણની પાસે આવી છે. પરમાત્માએ ગોપીઓને બોલાવી છે, પ્રેમથી આવકારે છે, પધારો ગોપીઓ પધારો. પણ પ્રશ્ન બહુ અજોડ પૂછ્યો છે, ગોપીઓ સ્વાગતમ વો મહાભાગ પ્રિય કિમ કરવાણી વહા વ્રજસ્યાનામયમ ક્વચિત બુતાગમ કારણ. હે ગોપીઓ, તમે કેમ અહીંયા આવી છો? ગોકુળની અંદર કઈ ભય આવ્યો છે કે જેને કારણે તમે અહીંયા આવી ગઈ? કૃષ્ણે પ્રશ્ન પૂછ્યો છે પણ ગોપીઓ તમામ બિલકુલ મૌન, એક શબ્દ ન બોલ્યો. બીજો પ્રશ્ન ઉઠાયો, ગોપીઓ તમારો મારામાં પ્રેમ હશે, પણ પ્રેમ તો સજાતીય હોવો જોઈએ. તમારો મારો પ્રેમ તો વિજાતીય છે, કારણ કે હું તો બાળક છું, તમે યુવાન છો. હું કુંવારો છું પણ તમે પરિણીત છો. બટ ગોપીઓ, તમારો મારો પ્રેમ વિજાતીય છે. વિજાતીય પ્રેમ કદી સુખ ન આપી શકે, તેમ છતાંય ગોપીઓ મૌન. કૃષ્ણે ત્રીજો પ્રશ્ન કર્યો છે, કદાચ ગોપીઓ તમને આશા હશે કૃષ્ણ અમારામાં સમાશે, પણ આશા સાકાર હોવી જોઈએ. ભીખ માંગતી વ્યક્તિ વિચાર કરે મારે પ્લેનમાં ફરવું છે, કેમ શક્ય બને? આશા સાકાર હોવી જોઈએ. તમારી જે આશા છે અઘટિત આશા છે એ કદી શક્ય ન બની શકે, તમને કદી સુખ ના આપી શકે. તોય ગોપી માવનભાઈ ચોથો પ્રશ્ન કર્યો છે, ગોપી તમે તમામ પરિણીત છો, તમારી પરમ ફરજ છે તમારા પતિની તમારે સેવા કરવી છે. અને ચોથો પ્રશ્ન જ્યારે ઉઠાયો છે ત્યારે સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, રંગવેણી નામની ગોપીએ માથું ઉંચક્યું છે. કૃષ્ણને કહ્યું છે, કૃષ્ણ તમે એવું કીધું કે ગોપી વ્રજમાં શું ભય આવ્યો છે કે જેને કારણે તમે અહીંયા આવી ગઈ? તમે શા માટે વ્રજનો ત્યાગ કરી અને અહીંયા આવી છો? તો કૃષ્ણ સાંભળ્યું, ચંદ્ર બિન જો ચાંદની, મોતી બિન જો હાર, જગદીશ બિન જો જિંદગી, હો તો મિલી ન મિલી થાય. હે કૃષ્ણ, ચંદ્ર વિના કદી રાત્રિ શોભા ના આપે અને મોતી વિનાનો હાર શોભા ના આપે, એમ પરમેશ્વર વિનાની જિંદગી શોભા ના આપે. કૃષ્ણ આ તું વ્રજમાં નથી, તું વ્રજમાં નથી માટે વ્રજ અમારા માટે શમશાન કુલ છે. સારસ પક્ષીની જોડ જુદું એક નવ રહે, પડે એકની ખોટ તો બીજું ના જીવંત રહે. અમે તો તારી સાથે સારસ પક્ષીની જેટલી પ્રીતિ કરીએ છે, એક વિના બીજું રહી ન શકે. કૃષ્ણ અમે તારા વિના રહી કેમ શકીએ? હજુ તો લાલો કંઈક બોલવા જાય તે પહેલા મલ્લિકા નામની ગોપી બોલી છે, કૃષ્ણ હે લાલા, તું એવું કહેતો હતો પ્રેમ સજાતીય હોવો જોઈએ, વિજાતીય પ્રેમ સુખ ના આપે. તો સાંભળ કૃષ્ણ, ક્યાં ચંદ્ર ને ક્યાં ચકવું, ક્યાં મેહ ને ક્યાં મોર, અળગા તોય ઢુકડા, સાચો જ્યાં સ્નેહ. તું જ કહે અમને લે, ચંદ્ર ને ચકોર એ બે સજાતીય છે, મોર અને વરસાદ બે સજાતીય છે. કૃષ્ણ એક વાત કહું, બોલ મલ્લિકા. શું? મલ્લિકા બોલે છે, કૃષ્ણ લાલા થોડા દાડા પહેલા અમે યમુનાજીમાંથી જળ ભરી અમારી ઘરે જતી હતી. રસ્તામાં એક પેડ ઉપર એક વૃક્ષ ઉપર ચકોર બેઠો હતું અને ચકોર નિર્નિમેષ બનીને ચંદ્ર નિહાળી રહ્યો હતો. અમે ચકોરને પ્રશ્ન કર્યો, હે ચકોર, હે ચકોરી, તું કોને નિહાળ્યા છે? એ ચકોરી એવું કીધું, છું હું ચંદ્રને નિહાળું છું. કેમ? તો કે મારે એને મળવું છે. અમે તમામ ખડખડાટ હસી છે કે ચકોર તું વિચાર તો કર, તારો ચંદ્રનો કોઈ દાડો જિંદગીમાં મેળાપ થાય તેમ નથી અને તું ચંદ્ર માટે આટલી બધી તલપે છે. અને ત્યારે ચકોરે અમને જે જવાબ આપ્યો, હે લાલા તું સાંભળ, એ ચકોરે અમને એમ કીધું છે, હે ગોપીઓ તમે હસો યા ન હસો, પરંતુ તમારા વાક્યની સામે હું નહીં જોઉં, મને વિશ્વાસ છે કે હું મારા ધ્યેય સુધી પહોંચીશ. ભક્તજનો આ કથામાં એક વાત બહુ સ્પષ્ટ સમજવા જેવી છે, જે વ્યક્તિએ કંઈક પ્રાપ્ત કરવું હોય એ જગતના બોલ સામે ન જોવે. કંઈક પ્રાપ્ત કરવું હોય, જેણે પોતાના ધ્યેય સુધી પહોંચવું, એને અનેકવિધ સંઘર્ષો કરવા પડશે, અનેકવિધ પુરુષાર્થો કરવા પડશે, અનેકવિધ રીતે દાખલા કરવા પડશે, ત્યારે પોતાના ધ્યેય સુધી પહોંચશે. આ લોકના ધ્યેયો પણ સંઘર્ષ વિના, દાખલા વિના, મહેનત વિના શક્ય ન બનતા હોય તો પરમાત્માને પામવા રૂપી ધ્યેય તો સંઘર્ષ વિના કદી શક્ય ન બને. અનેકવિધ ધૈર્યને ધારણ કરવું પડે.